તારીખ 5/12/1986 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16.
દ્રષ્ટિ દ્રવ્યો ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે, જેને દ્રષ્ટિ પ્રગટ છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ છે, એને પણ વિકલ્પો આવે છે. દ્રષ્ટિ માં વિકલ્પ નથી અને દ્રષ્ટિના વિષયમાં પણ વિકલ્પ નથી. સાથે સાથે વિકલ્પો આવે છે પણ એના ઉપર દ્રષ્ટિ નથી, એટલે કે એમાં હું પણ થતું નથી, એમાં સ્વામિત્વ થતું નથી. જેના ઉપર દ્રષ્ટિ છે એનું સ્વામિત્વ છે. મિથ્યાત્વ દશામાં રાગ ઉપર દ્રષ્ટિ છે, પર ઉપર દ્રષ્ટિ છે, તો રાગનું અને પરનું સ્વામિત્વ છે. ત્યાં આત્માનો વિચાર કરે તો પણ આત્મામાં હું પણ થતો નથી. મિથ્યા દ્રષ્ટિથી હું આત્મા છું એમ વિચાર કરે તો પણ દ્રષ્ટિ રાગને પર ઉપર છે, તો આત્મામાં સ્વામિત્વ થતું નથી, આત્મામાં હું પણ થતું નથી. અને એવા વિકલ્પમાં હું પણ થાય છે. પાછો એવો વિકલ્પ થયો કે હું આત્મા છું તો એમાં હું પણ થાય છે, પણ આત્મામાં હું પણ થતું નથી. તો પહેલી વાત એ લીધી કે દ્રષ્ટિનું સ્થાન છે એ પોતાનું સ્વદ્રવ્ય છે, અને એ સ્વદ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, રહેવી જોઈએ, કેમ કે એનું સ્વસ્થાન છે. દ્રષ્ટિનો વિષય તો પોતાનો આત્મા છે, એના ઉપર જ દ્રષ્ટિ રાખવી જોઈએ. એના ઉપર દ્રષ્ટિ ન રહે તો કોઈ કાર્ય સૌ ન થાય, ન તો એને જ્ઞાન સૌનું પરિણમે, ન તો એને આચરણ સૌનું છે એમ કહી શકાય. મિથ્યા આચરણ અને મિથ્યા જ્ઞાન છે એ પોતપોતાનો ગુણદોષ છે, છતાં પણ એને દ્રષ્ટિ સાથે સીધો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. દ્રવ્યની દ્રષ્ટિ થતા દ્રવ્ય સર્વસ્વપણે ઉપાધિ થાય છે. દ્રવ્યની દ્રષ્ટિ થતા આચરણમાં જે ઉપાધિતા છે એમાં સર્વસ્વપણે આ દ્રવ્ય જ ઉપાધિતા છે એમ થઈ આવે છે. ભલે આચરણ ગુણ અધૂરો પરિણમે છે તો એટલો એમાં રાગ થાય છે, તો પણ સર્વસ્વપણે આ દ્રવ્ય ઉપાધિ છે એમ હોવાથી રાગનો નિષેધ પણ આવ્યા વિના રહેતો નથી. રાગનો નિષેધ આવે છે એનું કારણ એ છે કે ત્યાં એમ તો થઈ જ ગયું છે કે સર્વસ્વપણે એક મારું સ્વદ્રવ્ય જ ઉપાધિ છે, એમાં જ સ્થિર રહેવા યોગ્ય છે. આચરણનું કામ સ્થિર રહેવાનું છે, એમાં જ સ્થિર રહેવા યોગ્ય છે એવું થઈ ગયું છે, છતાં નથી થતું એટલે એનો નિષેધ આવે છે. એ જ રીતે પોતાનું જે મૂળ સ્વરૂપ છે એના ઉપર દ્રષ્ટિ છે તો ઉપયોગ બહાર જાય છે તો પણ એનો નિષેધ આવે છે. ઉપયોગ બહાર જાય છે તો ઠીક છે કે દેવગુરુ શાસ્ત્ર ઉપર ઉપયોગ જાય છે એમ પણ ત્યાં નથી. ઉપયોગ બહાર જાય છે એ પોતાનું ઘર છોડે છે, દ્રષ્ટિનો વિષય પોતાનું ઘર છે, એને ઉપયોગ છોડે છે. દ્રષ્ટિ દ્રય ઉપર હોવાથી એ કોઈ સાચું નથી. આ મુખ્ય મુખ્ય દર્શન જ્ઞાન ચારિત્રના ગુણ લઈએ તો દ્રષ્ટિમાં તો બહાર જવાનો પ્રશ્ન નથી. એક વાર દ્રષ્ટિ સ્વદ્રય ઉપર આવી કે પૂરેપૂરો એ સ્વદ્રયમાં દ્રય અને દ્રષ્ટિ બે વચ્ચે ભેદ ન રહે, આ દ્રષ્ટિ ને આ દ્રષ્ટિનો વિષય એવો ભેદ ન રહે, એવા અભેદ ભાવે દ્રષ્ટિ હું પણ સ્થાપે છે, હું પણ કરી લે છે, અને પ્રથમમાં પ્રથમ એ દ્રવ દ્રષ્ટિ થવી જોઈએ, પછી બધું સૌનું ચાલે છે. એ પહેલા એક વાત સવળી નથી. એટલે એ પહેલા અનેક જીવો જ્ઞાનના માર્ગે શાસ્ત્રના ભણતરથી ઘણા ક્ષોપક્ષમવાળા વિકાસવાળા જ્ઞાનમાં આગળ વધે છે, તો પણ એ જ્ઞાન એને કાર્યકારી થતું નથી અથવા ભાવ નિવૃત્તિ રૂપ થતું નથી. સમ્યક દર્શનને નમસ્કાર કરતા આમ વાત કરી છે. સમ્યક દ્રષ્ટિને તો નમસ્કાર કરે એ પ્રશ્ન નથી, પણ સમ્યક દર્શનને જ એમણે નમસ્કાર કર્યા છે કે જેના કારણે પ્રથમ જે મતિ અને શ્રુત જ્ઞાન ભાવરૂપ હેતુ ભાવ હેતુરૂપ થતું હતું, તો મિથ્યા દર્શનના એ જ જ્ઞાન મતિ શ્રુત જ્ઞાન જેના કારણે ભાવ નિવૃત્તિ રૂપ થવા લાગ્યું એવા હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન. કલ્યાણ મૂર્તિ એવું વિશેષણ લગાડ્યું છે. કેવું છે સમ્યક દર્શન? કે સાક્ષાત કલ્યાણ સ્વરૂપ છે, કલ્યાણની મૂર્તિ છે, એ સમ્યક દર્શન નમસ્કાર કર્યા છે. વિકલ્પ આવે પણ એમાં હું પણ ન કરવું, અનાદિનું હું પણ થઈ રહ્યું છે વિકલ્પમાં, પણ એ કરવા યોગ્ય નથી. અને દ્રવ દ્રષ્ટિ વાળાને વિકલ્પ તો વિકલ્પ આવે, દ્રવ દ્રષ્ટિ થઈ હોય એટલે એને વિકલ્પ ન આવે એમ નથી. દ્રવ દ્રષ્ટિ ન હોય ત્યારે પણ વિકલ્પ આવે, અને દ્રવ દ્રષ્ટિ થયા પછી પણ વિકલ્પ આવે. પણ દ્રષ્ટિનું કાર્ય તો હું પણ કરવાનું છે, પોતાને હું પણ સ્થાપવું. દ્રવ દ્રષ્ટિમાં દ્રવ્યમાં હું પણ સ્થપાય છે દ્રષ્ટિએ કરીને, અને ત્યાં દ્રદ્રષ્ટિ નથી ત્યાં રાગાદિ વિકલ્પમાં હું પણ સ્થપાય છે ઊંધી દ્રષ્ટિ મીઠ્યા દ્રષ્ટિએ કરીને. દ્રવ દ્રષ્ટિ થવી, દ્રવ્ય ઉપર હું પણ સ્થપાવું જોઈએ. જે પોતાના સન્મુખ સ્વસન્મુખ જ્ઞાનમાં પોતાનું સ્વદ્રય પ્રતિભાસમાન થાય છે એના એમાં દ્રષ્ટિએ કરીને હું પણ સ્થપાય છે એને દ્રવ દ્રષ્ટિ કહે છે. અને દ્રવ દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ. એ તો સ્વાધ્યાય મંદિરમાં બહુ મોટા અક્ષર દ્રવ દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ કોણ એમ પૂછવામાં આવે તો કે જેને દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. પછી દ્રવ દ્રષ્ટિ ન હોય ગમે તેવો હોય તો પણ એ સમ્યક દ્રષ્ટિ નહીં. સમ્યક દર્શન કહો કે દ્રવ દ્રષ્ટિ કહો, બે એક જ વાત છે. સમ્યક દર્શનમાં એ દર્શન એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, અહીં દ્રષ્ટિ એટલે આ દ્રષ્ટિ નહીં, ચક્ષુ ઇન્દ્રિયના ઉપયોગની વાત નથી. દ્રષ્ટિ એટલે દર્શન, દર્શન એટલે સંધાન. પોતાના સ્વરૂપનું જેને શ્રદ્ધાન છે અને એ સિવાય જેને કોઈનું શ્રદ્ધાન નથી, એક સમયની પોતાની પર્યાયનું પણ શ્રદ્ધાન નથી, તો બીજાનું શ્રદ્ધાન હોવાનું તો કંઈ કહેવાની જરૂર નથી. એ તો સમકાળે છે, અનુભવ અને દ્રષ્ટિ એક કાળે છે. પહેલા અનુભવ ને પછી દ્રષ્ટિ, પહેલા દ્રષ્ટિ ને પછી અનુભવ, એમ કરતો. ઉપદેશ તો એમ દેવાય ને કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખવાની છે. તારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી તો એને એમ કહેવાય કે ભાઈ દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર રાખવાની છે. તો હું પણ રાગમાં ને રાગના વિષયમાં કરે છે એને ચોંટ લાગવી છે. કે જ્યારે જ્ઞાની પરમાત્મા એમ કહે છે કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે, મારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે, પર્યાયમાં પણ રાગ ઉપર છે. પાછી જ્યારે દ્રષ્ટિ પર્યાય ઉપર હોય ત્યારે અનાદિનો પર્યાયમાં વિભાવ છે એના ઉપર દ્રષ્ટિ પાછી રહે છે, એમાં હું પણ થાય છે. આટલું પર્યાય દ્રષ્ટિમાં વિપરીત પણ અવશ્ય થાય છે કે પર્યાય દ્રષ્ટિના કાળમાં પર્યાયમાં ઉપસ્થિત રાગમાં હું પણ રહે છે, ઉપસ્થિત વિભાવમાં હું પણ રહ્યા કરે છે. એ પર્યાય દ્રષ્ટિનો મોટો દુર્ગુણ છે, સૌથી મોટું પાપ એને ગણવામાં આવે છે. સાતમું વ્યસનના પાપ કરતા અને જગતમાં જેટલા મોટા મોટા પાપ ગણાય છે એ સર્વ મોટા પાપ કરતા દ્રવ્ય દ્રષ્ટિનું પાપ, પર્યાય દ્રષ્ટિનું, મિથ્યા દ્રષ્ટિનું પાપ સૌથી મોટું છે. એમ કહે કે લડાઈ થાય ત્યારે મોટા બોમ્બ નાખીને કે એવી રીતે મોટા શસ્ત્રો ફેંકીને હજારો મનુષ્ય સંગની પંચેન્દ્રિય પ્રાણીઓની એક સાથે હિંસા થઈ જાય છે, હજારો લાખો મરી જાય. એનું મૂળ શું? એવું કોઈ જીવને વિકલ્પ આવ્યો છે ને કોઈ બોમ્બ નાખ્યા હોય એને? અહીંયા બોમ્બ નાખીને ભલે લાખો માણસો મરી જાય, એવા પરિણામ ક્યાંથી થયા? એ મિથ્યા દ્રષ્ટિ પ્રણામાંથી થયા છે, દ્રવ્ય દ્રષ્ટિના અભાવમાં એ પરિણામ થયા છે. એ તો એક વાર થયા, પણ દ્રવ્ય દ્રષ્ટિમાં એવું મૂળ્યું છે કે ગમે એવા નીચેમાં નીચી કુટીના પરિણામ એમાંથી ઉત્પન્ન થયા છે. એ ઉલટી દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ એમાં બહુ જબરજસ્ત અનિષ્ટ દીધું છે, મોટામાં મોટો અનિષ્ટ છે. અને આ આત્મા નિગોદમાં જાય છે એનું કારણ પણ એ જ છે. નરક નિગોદમાં જવાનું કારણ મિથ્યાત્વ છે, મિથ્યાપણું છે, મિથ્યા દર્શન છે. ગુરુદેવશ્રીએ આ વિષય 45 વર્ષ સુધી એ દિંડાઓ કરતી હતી. દ્રવ્ય દ્રષ્ટિ શું, પર્યાય મિથ્યા દ્રષ્ટિ શું, આ વિષય એક ઉપર જ મુખ્યપણે પ્રવચનો ચાલ્યા. ભગવાનની ભક્તિનો અધિકાર વાંચે તો પણ એમાંથી સમ્યક દર્શન ને મિથ્યા દર્શનનો અપેક્ષા કાઢીને ખુલાસા કરે, સ્પષ્ટીકરણ કરતા. અને મોક્ષ માર્ગમાં જે મુમુક્ષુ જીવોને પ્રવેશ કરવાનો છે એને પણ પ્રથમમાં પ્રથમ દ્રવ્ય દ્રષ્ટિ થતાં પ્રવેશ થાય છે, મિથ્યા દ્રષ્ટિનો નાશ થતાં પ્રવેશ થાય છે. એટલે એને છોડીને બીજી વાત કરવાનું શું પ્રયોજન છે પછી? જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ બાકી છે અને એ જ પ્રથમ કરવા યોગ્ય છે અને એ થાય છે ત્યાંથી જ મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે છે, તો એ વિષય પહેલાં લેવો જોઈએ. મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી એવા મુમુક્ષુઓને, મોક્ષના અભિલાષી જીવોને પ્રથમ જ સમ્યક દર્શન વિશે ઉપદેશ કરવામાં આવે છે. શાસ્ત્ર વિસ્તાર જુઓ તો પણ મોટા ભાગે એ મળે છે, કેમ કે જેને સમ્યક દર્શન થયું, સમ્યક દર્શન થવાના કાળમાં સ્વરૂપાનુભવ એટલે આત્મબોધ થયો, આત્માના સ્વરૂપનો બોધ થયો, એને વિશે શું ભૂત દેવાની જરૂર છે? એને તો પરિપૂર્ણ દ્રવ્ય જણાઈ ગયું છે અને એને સંવાર નિદ્રા અને મોક્ષ તત્વ એટલે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનું ફળ એ બધું સમજાયું છે અંતરમાં, એને વિશેષ ઉપદેશ દેવાની કોઈ ખરેખર જરૂર નથી. એને તો ખરેખર બધું સમજાઈ ગયું છે, સમ્યક દર્શન થતા પૂરું સમજાઈ ગયું છે, એટલે એને વિશેષ બુદ્ધની જરૂર નથી. અહીંયા પહેલા વચનમાં ઉપદેશાત્મક વાત છે કે દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર રાખવાની છે. ત્રિકાળી જે શુદ્ધાત્મ દ્રવ્ય સર્વોત્કૃષ્ટ પરમાત્મ પદ છે, એ પોતાનું સ્વરૂપ છે, એનો દ્રષ્ટિમાંથી ત્યાગ થવો, જે પોતાનું જ મૂળ સ્વરૂપ છે એનો દ્રષ્ટિમાંથી ત્યાગ થવો, એ પોતાના નિજ પરમાત્મ પદનો મહાન અનાદર છે. પછી એટલા માટે મોટું પાપ છે કે એ પરમાત્મ તત્વનો અનાદર છે. એટલે તો ભગવાને એ કહ્યું કે જો તું મારો આદર કરે છો અને તારા સ્વદ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી રાખતો તો ખરેખર મારો આદર નથી થતો. અથવા બહારમાં દેવગુરુ શાસ્ત્રમાં સર્વજ્ઞ દેવના આદર કરવા વાળાને પણ એમ કહેવામાં આવે છે કે અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિથી તારા તારા નિજ સર્વજ્ઞ પદનો આદર કર, એમાં અમારો આદર ભગવાનનો સર્વજ્ઞનો આદર સમાયેલો છે, અને એનો આદર ન હોય તો બહારનો આદર એ ખરેખર સાર્થક થતો નથી. વિકલ્પો આવે, દ્રવદ્રષ્ટિ થયા પછી પણ વિકલ્પો આવે તો પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે, અથવા દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર જ રહે છે. વિકલ્પ છે એ વિરુદ્ધ જાતનો ભાવ છે, કેમ કે દ્રવ્ય પોતે નિર્વિકલ્પ છે. દ્રવ્યની જે સ્વભાવ જાતિ છે એનાથી વિકલ્પની જાતિ વિરુદ્ધ જાતિ છે, અને એવા વિકલ્પો અવસ્થામાં આવે તો પણ દ્રષ્ટિ પોતાનું સ્થાન છોડતી નથી. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, વિકલ્પો આવે તો એ વિકલ્પનો કાળ છે ત્યાં સુધી વિકલ્પ આવે છે, પણ નિર્વિકલ્પ દ્રવ્ય એના ઉપરની નિર્વિકલ્પ દ્રષ્ટિના જોરથી તે વિકલ્પો હણાઈ જશે. એવું દ્રવ્ય દ્રષ્ટિવાનને ખાતરી છે, અંતરમાં પ્રતીતિ છે કે આ વિકલ્પો આવે છે, પણ આ વિકલ્પોનું આયુષ્ય હવે લાંબુ નથી. એ બહુ લાક્ષણિક પદ્ધતિ છે. સુગાનીજી એક પત્રમાં એવું લખ્યું છે કે એ વિકલ્પ હવે તો તું શાંત થા. એમની શૈલી ભલે વેપારી હતા પણ લેખક જેવી થોડી શૈલી હતી કે એ વિકલ્પ તું શાંત થઈ જા, અને જો તારે શાંત ન થવું હોય તો તું મરી જા એમ કે, છતાં તારે જીવવું હોય તો મને શ્રી ગુરુના ચરણમાં લઈ જાય. શું કીધું? એ વિકલ્પ તારે જીવવું હોય તો મને તું સદગુરુના શ્રી ગુરુના ચરણમાં લઈ જા, નહીતર શ્રી ગુરુએ મને એવું શસ્ત્ર આપ્યું છે કે તારું મોત થઈ જશે, તું નહીં જીવી શકતો. તારે થોડુંક જીવવું હોય હજી તો હજી એક સ્થાન છે, એટલો એટલો રસ્તો છે, એટલી જગ્યા છે કે તું મને શ્રી ગુરુના ચરણમાં લઈ જા, બીજો વિકલ્પ તો તું થઈશ જ નહીં એમ કે છે. બહુ નિશ્ચય પ્રધાન ભાષા હતી, દ્રષ્ટિનું જોર પણ ઘણું હતું, તો પણ ભક્તિ એવી જ આવી છે. આ એક વિશેષતા છે એમના પત્રોમાં, આ ઘણી વિશેષતા છે.
એનો ધ્વનિ એવો નીકળે કે
વિકલ્પ તારે કરવો હોય, વિકલ્પ ને એમ કે તારે રહેવું હોય તો ગુરુદેવ પાસે જવું છે, એવા વિકલ્પ, એવો વિકલ્પ થા તારે થવો હોય તો થાય, કે તને હજી રજા આપું છું, શું કઈક નમતું જોખું છું તો આ એક જગ્યાએ નમતું તારી સાથે જોખું છું, બાકી તું બીજો વિકલ્પ એમ થયા કરીશ તો એક દ્રવ દ્રષ્ટિનું એવું શસ્ત્ર શ્રી ગુરુએ મને આપ્યું છે કે ઉનકા દિયા હોવા શસ્ત્ર તેરા નાશ કર ડાલેગા, એમ એવી ખુટી કરીશ. હવે જેને શ્રી ગુરુનો ઉપકાર થયો છે એવા જીવને અંતરથી કેવી ભક્તિ આવે એ શ્રી ગુરુ જાણતા હોય છે, એને બધી ખબર હોય છે, તો એક ટેલિપથી જેવો વિષય છે, એટલે સમજાઈ જાય છે કે આ ભક્તિનો પ્રકાર કેવો છે, ક્યાંથી આ ભક્તિ આવે છે, કેવી રીતે આવે છે. બીજા એથી પણ વધારે બહારમાં ચેષ્ટા કરનારા હોય પણ ભાવની ઓળખ જુદો વિષય છે, એ ભાવને ઓળખે છે એ ફેર પડે છે. એટલો ધ્યાન ખેંચે એવો વિષય છે કે એક સમયની શુદ્ધ પર્યાયનો નિષેધ કરવા વાળા જ્યાં શ્રી ગુરુની વાત આવે છે ત્યારે કેટલો આદર કરે છે, કેટલો વિવેક કરે છે, કેટલો મહિમા કરે છે, ભક્તિ કરે છે, આ ધ્યાન ખેંચે એવો વિષય છે. બે જગ્યાએ આ વાત મળે છે, એક નિયમસારમાં પણ આ વાત મળે છે કે જ્યાં શુદ્ધ પર્યાયનું પણ હેયપણું, સાહિક પર્યાયનું પણ હેયપણું સ્થાપિત કર્યું છે અથવા નિરૂપણ કર્યું છે ત્યાં ભક્તિનો વિષય એટલો જોરદાર ચાલ્યો છે, ત્યારે ભક્તિનો વિષય ચાલે છે ત્યારે આચાર્ય મુનિરાજ અથવા ગજબની ભક્તિ કરે છે. આ બે વિષય હંમેશા સાથે રહ્યા છે અને તેથી દ્રવ દ્રષ્ટિની સાથે રહેલું આ પ્રકારનું પરિણમન શુષ્કતા અને સ્વચ્છંદમાં લઈ જતું નથી, એની નિશાની છે. નિયમસારમાં ઘણા ભક્તિના શ્લોક આવે છે, વ્યવહાર ભક્તિના પણ એટલા શ્લોક આવે છે, ભક્તિનો અધિકાર છે. દ્રષ્ટિ કેવી હોય છે, સાથે સાથે વિકલ્પો હોય છે, પરમ ભક્તિ અધિકાર એક જ અધિકાર છે, પરમ ભક્તિ અધિકાર. પ્રધાન સિદ્ધ ભક્તિના સ્વરૂપનું કથન છે. જે પુરાણ પુરુષો સમસ્ત કર્મક્ષયના ઉપાયના હેતુભૂત કારણ પરમાત્માને અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિ છે, સમ્યકપણે આરાધીને સિદ્ધ થયા, તેમના કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોના ભેદને જાણીને નિર્વાણની પરંપરા હેતુભૂત એવી પરમ ભક્તિ જે આસન્ન ભવ જીવ કરે છે તે મુમુક્ષુને વ્યવહારની નિર્વાણ ભક્તિ છે. એના ઉપર ચાર ને બે છ શ્લોક લખેલા છે, છ પદ રચ્યા છે આ એક કથા ઉપર. જેમણે કર્મસમૂહને ખરીને ખંખેરી નાખ્યો છે અને જેઓ સિદ્ધ વધુના પતિ છે, મુક્તિરૂપી સ્ત્રીના જે પતિ છે, જેમણે અષ્ટગુણરૂપ ઐશ્વર્યને સંપ્રાપ્ત કર્યું છે અને જેઓ કલ્યાણના ધામ છે, તે સિદ્ધોને હું નિત્ય વંદું છું. નિત્યમ વંદે શિવાલયાન, શિવાલયમાં વસનારા આ શિવાલયો, બહારના શંકરના દેરાને શિવાલય કહે છે, શિવાલયાન સિદ્ધપદમાં વસનારા સિદ્ધાત્માઓને હું વંદન કરું છું. આ પ્રમાણે સિદ્ધ ભગવંતોની ભક્તિને વ્યવહાર નહીંથી નિર્વાણ ભક્તિ જીનવરોએ કહી છે, નિશ્ચય નિર્વાણ ભક્તિ રત્નત્રય ભક્તિને કહી છે. 222 છે. આચાર્યોએ સિદ્ધત્વને નિશેષ સમસ્ત દોષથી દૂર કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોનું ધામ અને શુદ્ધ ઉપયોગનું ફળ કહ્યું છે. જેઓ લોકાગ્રે વસે છે, જેઓ ભવભવના ક્લેશરૂપી સમુદ્રના પારને પામ્યા છે અને જેઓ નિર્વાણ વધુના પુષ્ટસ્તનના આલિંગનથી ઉત્પન્ન સૌખ્યની ખાણ છે અને જેઓ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન કૈવલ્ય સંપદા એટલે મોક્ષ સંપદાના મહાગુણોવાળા છે, તે પાપાટવી પાવક પાપરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન સિદ્ધોને હું પ્રતિદિન વંદું છું. જેઓ ત્રણ લોકના અગ્રે વસે છે, જેઓ ગુણમાં મોટા છે, જેઓ જ્ઞેયરૂપી મહાસાગરને પારને પામ્યા છે, જેઓ મુક્તિ લક્ષ્મીરૂપી સ્ત્રીના મુખ કમળના સૂર્ય છે અને જેઓ સ્વાધીન સુખના સાગર છે, જેમણે અષ્ટગુણોને સિદ્ધ કર્યા છે, જેઓ ભવનો નાશ કરનારા છે અને જેમણે આઠ કર્મોના સમૂહને નષ્ટ કરેલ છે, તે પાપાટવી પાવક પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન નિત્ય અવિનાશી સિદ્ધ ભગવંતોનું હું નિરંતર શરણ કહું છું. ખૂબ ભક્તિ કરી છે. જેઓ મનુષ્યોના તથા દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ નથી સિદ્ધો તો પ્રત્યક્ષ નથી, અને જેઓ સદા શિવમય છે, જેઓ શ્રેષ્ઠ છે અને જેઓ પ્રસિદ્ધ છે, તે સિદ્ધ ભગવંતો સુસિદ્ધિરૂપી રમણીના રમણીય મુખકમળના મહામકરંદના ભ્રમર છે, અર્થાત અનુપમ મુક્તિ સુખને નિરંતર અનુભવે છે. આ સિવાય પણ અરિયંત જીવ સંસાર રૂપી મગરમચ્છના મોઢામાં મધ દરિયે પીડ્યો છે, એવું કહેશે. પરમાત્માની ભક્તિ સિવાય, જે પરમાત્મા તારી ભક્તિ સિવાય બીજું કોઈ સાધન દેખાતું નથી. દ્રષ્ટિની સાથે સાથે એના ઉપલક્ષણમાં દ્રષ્ટિના પરિણામનું એક ઉપલક્ષણ છે કે જેમાં ભક્તિનો પ્રકાર પણ એવો જ ઉત્પન્ન થાય છે એમ કહેવું છે.
બરોબર.
એ કેટલાક નહીં સમજીને એ રીતે ભક્તિના ભક્તિ તો એક રાગ છે, રાગ છે, રાગ છે એમ કરીને એ ભૂમિકામાં આવ્યા વિના, સમજ્યા વિના એનો નિષેધ કરી નાખે છે. એનું જરા ધ્યાન દોરાય એવો વિષય છે. કહે છે કે વિકલ્પો આવે પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર રહે છે, દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે, એને એ વિકલ્પો અસ્ત થઈ જશે, વિકલ્પોનો નાશ થઈ જશે. એ વિકલ્પોમાં એ નહીં દોરાઈ જાય. એ દ્રષ્ટિ જેના ઉપર છે એવા દ્રવ્ય ઉપર રહેશે. અહીંયા એક ઉપમા આપે છે કે જેમ પતંગ આકાશમાં ઉડે પણ દોર હાથમાં હોય છે, પતંગ હાથમાં નથી હોતો. પતંગ ઉડાડવા વાળાને દોર હાથમાં હોય છે, પતંગ હાથમાં નથી. જેમ પતંગ આકાશમાં ઉડે પણ દોર હાથમાં હોય છે, તેમ ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. છું છે ચૈતન્ય, છું એ છું, હું છું એ છું, પણ હોવા પણ છે, પણ એ સત્તાને ગ્રહણનારું, સત્તાને ગ્રહણ કરનારું, સત્તાને ગ્રહણ કરવાનું કાય દ્રષ્ટિ કરે છે. એટલે હું છું અથવા ચૈતન્ય છું એવું નિર્વિકલ્પ દ્રષ્ટિનું પરિણમન છે. દ્રષ્ટિના પરિણમનને વિકલ્પને શબ્દ દ્વારા કહીએ તો ચૈતન્ય છું એટલું ટૂંકું ટૂંકી વાત છે. એટલો પણ વિકલ્પ નથી, પણ એ વિકલ્પનું એ શબ્દનું વાચ્ય જે છે એ દ્રષ્ટિનું પરિણમન છે કે ચૈતન્ય છું. ચૈતન્ય છું એવું જે દ્રષ્ટિના પરિણમનનો દોર જેના હાથમાં છે, એને વિકલ્પનો પતંગ છે એ પણ એના હાથમાં છે. સ્વસંવેદન તો જ્ઞાનનું પરિણમન છે, પણ ચૈતન્ય છું એવું એક પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સત્તાને ગ્રહવાનું નિર્વિકલ્પ સદ્ધાંત એ દ્રષ્ટિનું પરિણમન છે. અને આચરણમાં વિકલ્પ થાય તો પણ એને દોર હાથમાં છે એવા પરિણમન વાળાને વિકલ્પનો દોર એના હાથમાં છે એમ કહેવું છે. ખરેખર તો સમ્યક દ્રષ્ટિની દશા અહીંયા સમજાવે છે વિશેષપણે દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી, કે જેમ પતંગ આકાશમાં ઉડે પણ દોર હાથમાં હોય, તેમ ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. દ્રષ્ટિ દ્વારા ચૈતન્ય છું એ દ્રષ્ટિનો દોર જેના હાથમાં છે, એને વિકલ્પનું ઉડાણ જે છે, વિકલ્પરૂપી પતંગનું ઉડાણ છે એ એના કંટ્રોલમાં છે. કેમ સમ્યક દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિને થાય એવા કેટલાક વિકલ્પો થતા જ નથી એનું આ કારણ છે. મિથ્યા દ્રષ્ટિને કેટલાક વિકલ્પો થાય એવા વિકલ્પો સમય દ્રષ્ટિને કદી ન થાય. જેમ કે દેવ ગુરુ શાસ્ત્રનો અનાદર કોઈ મિથ્યા દ્રષ્ટિ કરી બેસે, સમય દ્રષ્ટિ દેવ શાસ્ત્ર ગુરુ શાસ્ત્રનો અનાદર એના વિકલ્પમાં એ પ્રકાર ઉત્પન્ન થતો નથી. તો એમ કેમ ભૂલથી એ ન થાય, એમ કેમ કે એને દ્રષ્ટિનો વિષય એના હાથમાં છે. એટલે વિકલ્પનો દોર અથવા અમર્યાદિત રાગ એને થતો નથી. એના રાગમાં મર્યાદા આવી જવાનું આ કારણ છે કે જે વિતરાગ સ્વરૂપ જે સ્વદ્રવ છે એમાં હું પણ આવી દ્રષ્ટિ વર્તી રહી છે. એ દ્રષ્ટિનું પરિણમન એ પાયાનું પરિણમન છે અથવા એ આધારભૂત પરિણમન છે. આખા પરિણમનમાં એ આમ જેમ પાયાનું કામ કરે એમ આધારભૂત કામ એ દ્રષ્ટિનું પરિણમન કરે છે. એટલે બાકીનું કચાશ રહે છે એમાં જે વિકલ્પ આવે છે એ પણ મર્યાદિત થઈ જાય છે. આશ્રમના કારણ દીધા છે તત્વાર સૂત્રમાં, મિથ્યાત્વ અવિરતિ પરમાન કથા યોગ બંધ હેતવ, બંધના કારણ દીધા છે. આશ્રમનો અધિકાર ચાલે છે, બંધનું કારણ આશ્રમ છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાયની યોગ બંધા છે. એમાં જેને મિથ્યાત્વનો આશ્રમ ગયો અને સમ્યક થયું, હવે એને મિથ્યાત્વનો બંધ નથી, એવા દ્રવ દ્રષ્ટિવાળાને અવિરતિ પ્રમાદ અને કષાય બધામાં ફરક પડે છે. અવિરતિ એટલે પ્રત્યાખ્યાન વર્ણી અપ્રત્યાખ્યાન વર્ણી, અવિરતિ પ્રમાદ અને કષાય સંજલન કષાય અને યોગ, એ ચારે આશ્રમમાં ફેર પડે છે. ખંડમાં ચર્ચા ચાલે છે. પ્રશ્ન એમ આવ્યો હતો કે જેને મુખ્યાત દર્શન ગયું ને સમ્યક દર્શન થયું એને પ્રત્યાખ્યાન વર્ણી અપ્રત્યાખ્યાન વર્ણી અને સંજલન કષાય એ ત્રણેય પ્રકારના જે કર્મ સંચિત રહ્યા છે એના રસમાં એના અનુભાગમાં ફેર પડે છે. એના તો પડે છે પણ યોગાશ્રમમાં યોગના યોગમાં પણ ફેર પડે છે. ચાર બાકી રહે ને, પ્રશ્નમાં ત્રણ વાત હતી. એ તો અહીંથી વાત હતી પ્રત્યાખ્યાન વર્ણિ અપ્રત્યાખ્યાન વર્ણિ અને સંજલન, કેમ કે એ ત્યાં ચાર ચોકડી છે અને અહીંયા એ વાત પૂરી થાય છે. કષાય પૂરતી એ વાત પૂરી થાય છે, અશુદ્ધ દશા પૂરતી એ વાત પૂરી થાય છે. પણ તત્વા સૂત્રમાં તો એથી આગળની એક વાત દીધી છે કે અવિરતિ પ્રમાદ કષાય ને યોગ, યોગ પર્યંત ફેરફાર થાય છે. એક જ્યાં મિથ્યાત્મનો આશ્રમ ગયો ત્યાં બાકીના ચારેની અંદર ફેરફાર પડે છે, ફેરફાર થઈ જાય છે. એટલે કે મિથ્યા દ્રષ્ટિને લાયક જે અવિરતિ પ્રમાદ કષાયને યોગ હોય એવા સમ્યક દ્રષ્ટિને ન હોય. અવિરતિ પ્રમાદ કષાયને યોગ બાકી છે, એનો આશ્રમને બંધ થાય છે, પણ જેવા મિથ્યા દ્રષ્ટિને થાય એવા સમ્યક દ્રષ્ટિને થાય, એટલો ફેર પડે છે. ગુરુદેવશ્રી એ રીતે વધારે સ્પષ્ટ કરતા કે સમ્યક દ્રષ્ટિને પણ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ચોથા પાંચમા ગુણ સ્થાને સંભવિત છે અને થાય છે. એ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન નું ફળ તો ત્રિંચ અને નરક ગતિ છે. આર્ત ધ્યાન નું ફળ ત્રિંચ અને નરક ગતિ છે, છતાં કોઈ સમ્યક દ્રષ્ટિને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતા હોવા છતાં નરક ગતિ કે ત્રિંચ ગતિ નો બંધ ન પડે. જેનું જે ફળ છે, જે પરિણામ નું જે ફળ છે એ અહીંયા ઉડી જાય છે, એનો છેદ કરી નહીં ખબર. સમ્યક દર્શન નો સદભાવ એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના જે ભાવો છે અને વિકલ્પો છે એ ભાવોના રસને અંદરથી ઉડાડી દે છે, અનુભાગ એનો ખલાસ કરે છે. એ રસ છે એ ખરેખર બંધ તત્વ છે, તો એને એને લઈને જે નિકાચિત ગતિનો બંધ નિકાચિત છે. આયુષનો બંધ એટલો બધો નિકાચિત નથી જેટલો ગતિનો છે. ગતિ નથી ફરતી, આયુષ ફરે છે, ઉદય આવ્યા પહેલા ગતિ નથી ફરતી, આયુષમાં ફેર પડી જાય છે. સાતમી નારકી હોય ત્રીજીમાં આવી જાય, ત્રીજી હોય પહેલીમાં આવી જાય, એનું આયુષ ફેર પડે, પણ રે નારકીની નારકીની ગતિ. એનું કારણ આ છે કે દ્રષ્ટિનો દોર એના હાથમાં છે. એટલે એ વિભાવનું પરિણામ પણ સ્વયં મર્યાદામાં જ રહેલું છે, મર્યાદાનું ઉલ્લંઘન કરીને જતું નથી. અથવા પોતાનું સ્વરૂપ જે પરિપૂર્ણ નિર્વિકાર છે એના તરફ ઢળેલું જે દ્રષ્ટિનું પરિણમન, એ પરિણમનમાં રહેલું જે જોર અને વિકલ્પાંશમાં ઉત્પન્ન થતો જે વિકાર, એ તરફ રહેલું જે જોર, એ બે વચ્ચે એટલો બધો ફરક છે કે દ્રષ્ટિના જોર પાછળ માત્ર એક વિકલ્પનું જોર એ નહીં બરાબર છે, નહીં બરાબર છે એમ કહેવામાં આવે છે. એટલો બધો ફરક છે, નહીવત છે, કાંઈ નથી એનું જોર એની પાસે. એટલું બધું દ્રષ્ટિનું જોર હોય છે કે વિકલ્પ થાય છે ખરો, પણ વિકલ્પમાં કાંઈ જોર નથી. એ રસકસ વગરનો વિકલ્પ છે, એમાં કાંઈ જોર હોતું નથી. અથવા એ વિકલ્પ ટળતો, નિર્બળ થતો, નિર્બળ થતો થતો, ઘસાતો ઘસાતો, શક્તિહીન થતો થતો એ ટળતો જાય છે, એવી એની સ્થિતિ છે. વિકલ્પ આવે પણ હું ચૈતન્ય તત્વ, તે પણ ચૈતન્ય તત્વ તે હું છું. હવે અહીંયા મુમુક્ષુને માર્ગદર્શન છે કે તને વિકલ્પો આવે પણ ચૈતન્ય તત્વ હું છું એવો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢતા થાય છે. શું કહે છે? આ અભ્યાસ કરવો, અભ્યાસ કરવો એટલે વારંવાર આવો પ્રયત્ન કરવો. પ્રયત્નને, પુરુષાર્થને અભ્યાસ શબ્દથી કહેવાની પદ્ધતિ છે. જે પુરુષાર્થનો વિષય છે એને વારંવાર પુરુષાર્થ કરવો, એને વારંવાર અભ્યાસ કરવો એમ કહેવાની પદ્ધતિ છે. એ ઘણી જગ્યાએ આપશે, અનેક જગ્યાએ એ રીતે વાત આવે છે. વિકલ્પો આવે એટલે તને વિકલ્પો આવે છે એ ખ્યાલમાં છે, અનેક પ્રકારના તને વિકલ્પો આવે છે એ ખ્યાલમાં છે, પણ ચૈતન્ય તત્વ તે હું છું અથવા ચૈતન્ય છું, ટૂંકામાં લઈએ તો ચૈતન્ય છું એમ ચૈતન્યના લક્ષે, ચૈતન્યમાં હું પણ વારંવાર પ્રયત્ન કરવો, આ પ્રયત્ન સતત કરવા યોગ્ય છે. બીજી રીતે કહીએ તો આ જ ભેદ જ્ઞાનનો પ્રયત્ન છે, અથવા આ જ દ્રષ્ટિ બદલવાનો પ્રયત્ન છે. વિકલ્પ આવશે, વિકલ્પ આવે છે અમને ખ્યાલમાં છે, તને કે વિકલ્પ વાળી તારી દશા છે, અનેક પ્રકારના વિકલ્પ આવે છે, પણ ચૈતન્ય છું એમ ચૈતન્યને લક્ષ્યમાં લઈને, ચૈતન્યમાં હું પણ કરવાનો પ્રયત્ન કરવો. જો વિકલ્પ કરવો એમ નથી કહેતા કે તું આ વિકલ્પ છોડીને આ વિકલ્પ કરે એમ નથી કહેતા. વિકલ્પ ગમે તેવો, ચૈતન્ય છું એવું જોર કર અંદરમાં, ચૈતન્ય છું એમ ચૈતન્યને લક્ષ્યમાં લઈને, ચૈતન્યને કહો કે આત્માને કહો, લક્ષ્યમાં લઈને ચૈતન્ય છું એવું વારંવાર પ્રયત્ન કર. આ પુરુષાર્થ કેમ કરવો એની વિધિ બતાવે છે. એક બોલમાં તો કેટલી વાત આવે છે, જ્ઞાનીની દશાની વાત છે, માર્ગદર્શન છે, વિધિ બતાવે છે, કઈ વિધિએ, કઈ વિધિએ પ્રયત્ન કરવો, કઈ વિધિએ અભ્યાસ કરવો એ પણ બતાવે છે કે શું કરવું. માણસ કહે છે ને, મારે કરવું શું, કે આ અભ્યાસ કરવો, આ પ્રયત્ન કરવો, વારંવાર ચૈતન્ય છું એનો પ્રયત્ન કરવો, એ પ્રયત્ન કરવા જેવો છે. એ પુરુષાર્થ વારંવાર કરવાથી એ ભાવની દ્રઢતા થાય છે કે હું ચૈતન્ય છું, ચૈતન્ય તત્વ તે જ હું છું, એની દ્રઢતા થાય છે. અને એ સિવાયના પરિણમનમાં રાગ અને પર હું છું એવી દ્રઢતા થાય છે. એ અનાદિનો જીવ કરી રહ્યો છે, એ તો જીવ અનાદિ કરી રહ્યો છે, એની વિરુદ્ધ આ વાત છે. પરસેવા ઉતરી જાય એનું કારણ એ છે કે એને લીલા તંબુ એટલા નાખ્યા છે, રાગમાં અને સંયોગમાં એટલો પથારો નાખ્યો છે, એટલું બધું એ ઊંડો ઉતરી ગયો છે કે એને થોડી તકલીફ પડે છે, એને કઠણ પડે છે. જ્યાં ઘણા રસથી મમત્વ કર્યું હોય ત્યાંથી મમત્વ ઉઠાવવું હોય તો આકરું લાગે છે. એટલે એમ કહે છે કે તમે પરસેવો પડે છે. એકવાર ગુરુદેવસિંહે પ્રશ્ન પૂછ્યો હતો, નવરૂપભાઈ ડૉક્ટરે પ્રશ્ન પૂછ્યો હતો આ પુરુષાર્થના વિષયમાં, પ્રશ્ન પૂછ્યો હતો. સાહેબ, પુરુષાર્થના વિષયમાં બે વાત આવે છે. ઘણીવાર આપ એમ કહો છો કે આમાં અનંતો પુરુષાર્થ જોઈએ, પુરુષાર્થ કરતાં પરસેવા પડે, બહુ કઠણ વાત છે, આકરી વાત છે, અનંતો પુરુષાર્થ માગે છે. આજે કોઈ વાર આપ એમ કહો છો કે આ તો સહજ પુરુષાર્થનો વિષય છે, આ તો સહજતાની વાત છે, સહેજે આમ થાય છે. આ બે પરસ્પર વિરુદ્ધ અપેક્ષાની વાત છે, કઈ પુરુષાર્થનો વિષય સમજાતો નથી. બે રીતે વાત આપ કરો. પ્રથમ ગુરુદેવ પ્રશ્નમાં થોડું હશા કે કેવું આ વિચિત્ર લાગે છે માણસને, એનું બે ની જુદી જુદી સ્થિતિની વાત કરવામાં આવે છે કે જે જીવોએ ઘણું મમત્વ કર્યું છે એટલે ઊંધો પુરુષાર્થ ઘણો કર્યો છે, એને એ પુરુષાર્થ બદલવો કઠણ પડે છે, આકરો પડે છે. તો એની એની સ્થિતિ જોઈને એમ કહેવાય છે કે ભાઈ અનંતો પુરુષાર્થ છે. તારો ઊંધો પુરુષાર્થ અનંતો છે, સવળો કરવા માટે બધા ફેરવો પડે છે. જે પુરુષાર્થને સન્મુખ કર્યો, જેને સ્વસન્મુખનો જેને પુરુષાર્થ થયો, જેને અંતરવિરીની સ્ફૂર્ણા થઈ ચૈતન્યનો પુરુષાર્થ, ચૈતન્ય અનુલક્ષીને, ચૈતન્ય લક્ષમાં લઈને જેને પુરુષાર્થ થવા લાગ્યો, એ સહજ માત્રમાં થાય છે. એને જોર આવે છે અંદરથી, હું અનંત જ્ઞાનનો પિંડ છું, અનંત સુખ મારામાં મોજૂદ છે, અનંત વીરીનો હું ધણી છું, એમ પોતાના પોતાના સ્વ નિજ સામર્થ્યને જોવે છે તો અંદરથી જોર આવે છે સહેજે સહેજે, એ સહજપણે થાય છે. એટલે સ્વના આશ્રયે પુરુષાર્થ સહજ છે, પરની અપેક્ષાથી કહીએ તો અનંત પરમાં એનો પથારો છે, મર્યાદિત પરમાં નથી, એ તો સંયોગો મર્યાદિત છે. એનો અભિપ્રાય ને પુરુષાર્થ તો અનંત માટે છે, એટલે એને એમ કહે છે કે અનંતો પુરુષાર્થ માગે છે. એમ બે સ્વપરની અપેક્ષા જુદી જુદી છે. તો અહીંયા કહે છે કે વિકલ્પો આવે તો એને તું ગૌણ કરી નાખ, એમાં એવો ગૌણ છે કે વિકલ્પો આવે, આવે તો આવે એ ખ્યાલમાં છે. વિકલ્પ આવે કાંઈ એ તો ઠીક છે, આવે આવ્યા કરશે. જ્યાં સુધી તું સારી રીતે જોર કરીને અભેદ પરિણમનમાં નહીં આવ, પર્યાપ્ત માત્રામાં એટલું જોર નહીં થાય સ્વરૂપ સન્મુખ, ત્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ અનિવાર્ય છે. પણ વિકલ્પ આવે છે અને વિકલ્પનો નાશ થાય ત્યારે એને અભેદ દશા, નિર્વિકલ્પ દશા હોય છે એવું સમજ્યા પછી કોઈ વિકલ્પની ચિંતા કરે છે કે આ વિકલ્પ જે આવ્યા કરે છે, આ વિકલ્પ થયા કરે છે, આ વિકલ્પ માટે તો સારું, વિકલ્પ હજી ઊભા થાય છે, હજી વિકલ્પ ઊભા થાય છે, એમ વિકલ્પ ઉપર વજન દેવાની જરૂર નથી. ભલે દુશ્મન છે અને દુશ્મન ગમે એવો હોય તો પણ એને બહુ મહત્વ ન આપવું એમ કે છે. વિકલ્પ આવે ખબર છે, વિકલ્પ આવે, વિકલ્પ તને નડે છે એમ માનીને તું જોર કરે તો એના ઉપર જોર, આ વિકલ્પ નડે છે, પણ આ વિકલ્પ નડે છે એમ જોર લેવા દે. વિકલ્પ આવે ઠીક છે, ભલે આવે, એને એનું એનું લક્ષ ઉડાડી દે. વિકલ્પ હોય, આવતા હોય તો પણ એનું એને લક્ષમાંથી ગૌણ કરી નાખ, અને ચૈતન્ય તે હું છું એમ જોર લાવ. અથવા એક કાળે વિકલ્પનું પણ અસ્તિત્વ છે અને એક કાળે પોતાના ચૈતન્ય સ્વરૂપની પણ હયાતી છે. બે તત્વ, બેની હયાતી એક કાળે છે. હવે તારે વિકલ્પ સામે જોયા કરવું છે કે તારે ચૈતન્ય તત્વ સામે જોવું છે? એક પરમાત્મા તત્વ છે, એક એક સમયનો વિકલ્પ માત્ર છે, એક ત્રિકાળી પરમાત્મા છે, ભલે વર્તમાનમાં છે પણ એ ત્રિકાળી પરમાત્મા છે. તારે મુખ્યપણે કોનું લક્ષ્ય કરવા યોગ્ય છે? બેની હયાતી હોવા છતાં કે ચૈતન્ય છો એના તરફ તારું વજન જવું જોઈએ એક સમયના વિકલ્પ ઉપર. એટલે વિકલ્પ આવે તો પણ તે કાળે પોતાનું ચૈતન્ય તત્વ હયાત હોવાથી, ચૈતન્ય તત્વ મોજૂદ હોવાથી, હું તો ચૈતન્ય તત્વ છું એમ એને વારંવાર પ્રયત્નનો અભ્યાસ, પ્રયત્નનું એનું જે પુરુષાર્થનું જોર છે એ રીતે એનું જવું જોઈએ એમ વારંવાર થાય તો એને ચૈતન્ય સ્વભાવની દ્રઢતા થાય. અથવા ચૈતન્ય સ્વરૂપનો આશ્રય કરવો છે એ બાજુનું એનું વલણ છે એ કેળવાય. વારંવાર એ અભ્યાસ કરતા એનું વલણ કેળવાય છે, અથવા એમાં ચૈતન્ય રસ ઘૂંટાય છે, અને ચૈતન્ય તે હું એમ વારંવાર પ્રયત્ન કરતા જે ચૈતન્ય રસ ઘૂંટાય છે એમાંથી ચૈતન્ય પરિણતિ ઉત્પન્ન થાય છે. ચૈતન્ય રસમાંથી ચૈતન્ય પરિણતિ ઉત્પન્ન થાય છે. પરિણતિ ઉત્પન્ન થવાનો નિયમ એવો છે કે જેનો રસ એની પરિણતિ. આપણે કોઈ ચર્ચા થાય છે કે આખા પરિણમનનો આધાર અથવા દોર પરિણમનમાં રહેલા રસ પર છે, તેથી વિભાવ રસને બંધ તત્વનું નામ આપ્યું સમયસારની અંદર. હવે અહીંયા એમ કહે છે કે તું ચૈતન્યનો રસ કેળવ, વિભાવનો રસ કેળવતા તને વિભાવ પરિણતિ થઈ તો સ્વભાવનો સ્વભાવનો વિકલ્પ તારો નકામો જાય છે. પરિણતિ આગળ મુમુક્ષુની ભૂમિકામાં પરિણતિ થઈ જવી જોઈએ. આ કુછ બેન શ્રી ચર્ચા કરે છે ત્યારે આ વાત ઘણી વાર કરે છે. રસ ને રુચિ સાથે હોય છે, એકાર્થની સાથે હોય છે, તો એટલે બે જુદા જુદા પરિણામ છે પણ સાથે હોય છે. તો ચૈતન્યનો જે રસ છે એ ચૈતન્યની પરિણતિ થવામાં, કેળવણીમાં કામમાં આવે છે. અને એકવાર જો પરિણતિ થાય છે તો કામ સહેલું અને સહજ બને છે. પરિણતિ ઉલટી હોય છે ત્યાં સુધી કામ અઘરું રહે છે. આ પણ સહજતા અને અસહજતામાં આ ફરક પડે છે. એટલે ઘણી વાર ચર્ચામાં સામાન્ય શબ્દ છે એટલે ધ્યાન ઓછું ઓછવાનું જાય, પણ પરિણતિની વાત અનેક વાર કરે છે. પરિણતિ થઈ જવી જોઈએ, સમય આવશે. પહેલા થાય છે પરિણતિ થાય છે, પરિણતિ થાય ભાવનાથી પરિણતિ થાય છે. આ ભાવનાનો અભ્યાસ કહો, પુરુષાર્થનો અભ્યાસ કહો, નિશ્ચિત રસનો અભ્યાસ કહો, ચૈતન્ય રસનો અભ્યાસ કહો, એ પરિણતિ ઉત્પન્ન થાય છે. પરિણતિ વગર ઉપયોગ કામ કરતો નથી, ઉપયોગ નકામો જાય છે. એટલે એ બહુ ગુઢ વિષય લીધો છે અહીંયા કે એ રીતે એની દ્રઢતા થાય છે અથવા પરિણતિ થાય છે, અને એ કરવા યોગ્ય શું કરવું એનો જેને પ્રશ્ન છે એને કરવા યોગ્ય આ છે એમ સીધું માર્ગદર્શન છે.
સાહેબ સાહેબ જોઈ છે.
સગવડ લેવાના પરિણામમાં બધી અગવડ ઉભી છે, તારે એનું બધી અગવડ ઉભી છે.